भवसंभवभीतिभेदनं सुखसंपत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीघनश्यामाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः। बोलो स्वामी नारायण
भगवान की जय।
श्री हरि कृष्ण महाराज
की जय।
हवे आ खोडशी ऊपर छे એટલે માટો મારી જા એટલે એને એવું ન લાગે કે આપડી કોઈ કિંમત નથી।
શ્રી હરિ જગન્નાથપુરી આવ્યા ત્યાં શ્રી કૃષ્ણ અને રેવતી બળદેવ દર્શન કર્યા અને ત્યાં મહારાજ 6 મહિના રોકાયા
ત્યાં જગન્નાથજી સુભદ્રાજી અને બળદેવજી રાણી ભાઈ બેન
ગુરુજી કે સંતો ભક્તોને રાજી કરે તો રૂણા ગુણ આવે
જે વળિયો થાય। વાહ અમારા બાબા કાઢના કે ગાભા બિલકુલ વાહેલી સભામાં જાવ જોઈએ બધું ટેસ્ટિંગ કરતા રહેવું જોઈએ ને બધી ખાટ ચડી જાય સમજ્યા શીરો હલાવી નહીં તો દાજે કે ન દાજે કપૂરી પાનને ફેરો ફેરો કરવા પડે કે નહીં।
કાલ ગુરુજીએ વાત કરી હતી કે નીલકંઠ વર્ણની 10 ઇન્દ્રિય અને 4 અંતઃકરણની 14 વૃત્તિઓ અને અખંડ મહારાજમાં આમ એકાગ્ર નાસિકાના અગ્ર ભાગમાં એકાદ
સંતો
ભક્તો રાજી થાય તો જીવ બળિયો થાય અને જેટલો જીવ બળિયો થાય એટલા ભગવાન વિશેષ સાંભળે।
કપિલા આશ્રમના પૂજારીએ નીલકંઠ વર્ણીને રોકાવા વિનંતી સાથી કરી વાત સમજવા જેવી તો પણ દાદા ના પો તો પણ દાદા ઊંડું રહસ્ય જાણે
પૂંજારી કે તમે આવ્યા પછી માણસ અહીં બહુ આવે છે અને સીધા આવે છે અને તમે તો કાંઈ જમતા નથી તો અમારે કોઠારના કોઠાર ભરાઈ ગયા।
દૂધપાક માલપુડા જમાવેટ થઈ ગઈ છે અહીં તમે રહ્યો તો સારું। બોલો જાકો જૈસો ભાવ હે ભગવાન એવું હોવ ને ફળ આપે। જગન્નાથપુરીમાં શ્રી હરિએ કેવો યોગાભ્યાસ કર્યો બોલો રામદાન આપો।
મહારાજ એવો યોગા અભ્યાસ કરતા હતા વ્યવહારની વાત કરતા નહીં સાંભળતા નહીં અને ભગવાન સિવાય કોઈ ચિંતવન કરતા નહીં અને ભગવાન સિવાય કંઈ બોલતા નહીં અને 10 ઇન્દ્રિયો 4 અંતઃકરણની તમામ વૃત્તિઓ નાશાગ્રહ રાખી અને અખંડ ભગવાન પરાયણ રહેતા।
મોટા યોગીઓને વર્ણીમાં ભગવદ્ ભાવ સાચી થયો ગતિરગદાસજીને આપો।
એનામાં 14 લોકમાંથી કોઈ પણ વિકાર એની એક ઇન્દ્રિયમાં ન દેખાણો એટલે એને એમ થયું કે આ ભગવાન છે।
સરસ એમણે જોયું કે આ વર્ણી બાહ્ય સંસાર કે પોતાના દેહનું અનુસંધાન રાખતા નથી બ્રહ્માંડમાં જેટલા વિકારો છે એમાંથી એક પણ આ વર્ણીના મનમાં વિકાર નથી। આમની પાસે બેસવાથી મનના સંકલ્પ બંધ થઈ જાય છે દર્શન કરનારાના સમગ્ર પાપોને હરી લેશે। આ બધું જોઈને થયું કે આવું શ્રીહરિ વિના અન્યમાં હોય નહીં આમ ભગવાન નીલકંઠમાં એ લોકોને પરમાત્મ બુદ્ધિ થઈ। ક્યારે નેગેટિવ બોલનારાનો સંગ કેમ ન કરવો હું વાંધો હું છું પોઝિટિવ વાળાનો સંગ કરવો નેગેટિવ બોલ્યાનો સંગ ન કરવો એવી વાત આવી હતી હે ભાઈ શું કામ ન કરવો। હા ગોવિંદાન આપો।
નેગેટિવ બોલવાવાળાનો સંગ કરે તો આપણે પણ નેગેટિવ થઈ જઈએ કારણ કે જેવો જેવાનો સંગ કરીએ એવા આપણે થઈ જઈએ મહિમાવાળાનો સંગ કરીએ તો આપણે મહિમાવાળા થઈ જઈએ।
હા આ વાત શેના ઉપરથી અમે કરી હતી બોલ્યા બધાએ જૈન જગન્નાથપુરીના રાજાને નીલકંઠ વર્ણીનો ખૂબ મહિમા કયો એટલે નીલકંઠ વર્ણીને જગન્નાથપુરીના રાજાએ બહુ મોટા માન્યા મહિમા સાંભળ્યો તો મહિમા આવ્યો કે નહીં અને જો કોઈ કે જૈન નબળું કીધું હોત તો અભાવ આવત રાજાને એના ઉપર મેં વાત કરી કે હંમેશા સારું સાંભળજો તો મહિમાવાળા થાઓ રાજાએ શ્રીહરિને શું કહ્યું?
રાજાએ શ્રીહરિને એમ કહ્યું કે તમે ભગવાન છો અને તેમ કાયમને માટે મારા રાજ્યમાં રહો, અને અહીંયા અહીંયા તમારા તમે જ બધું આપેલું છે ને, તમે જ અહીંયા કાયમ માટે રહો, તમારું જ છે બધું. કે
આ મંદિર મંદિર તમારું જ છે, ધોવા કાઢ્યો. રાજાએ સારી વાત કરી, રાજાને ભાવ ગણો છો સમજ્યા. જગન્નાથપુરીના રાજાના બે ઘડી વખાણ કરો, હલો કોણ કરશે?
એને જ્યારે ભાવ થયો વરણી પ્રત્યે, ત્યારે એવા મોટા રાજા તો પણ પગે ચાલીને વરણી પાસે આવ્યા અને વરણીને પગે લાગીને કીધું કે આપ અહીંયા રહો, આ બધું આપનું છે, હું પણ આપનો દાસ છું, એ બધી વિનંતી કરી.
ભગવાન જગન્નાથપુરીમાં રહ્યા ત્યાં સુધી એમણે એક વ્રત પાડ્યું હતું, એ વ્રત કોણ કહે છે?
વરણી અહીંયા છે, વ્રત પાડતા.
શાબાશ, લે હા મોવું જોઈએ. તે 6 મહિના પાડ્યો અહીંયા છે વ્રત. કેવું પડે, મજા આવી ગઈ. કાલે અમે વાત કરી હતી કે વરણી આટલા વાનું સાંભળતા સાંભળતા ન્યારિયા.
એક તો ત્યાં બધા હરિભક્તો હતા વૈષ્ણવો, એ અષ્ટપદી ગાતા હતા.
વાહ વાહ વાહ.
મહારાજ એને સાંભળતા અને ત્યાં ભાગવતની કથા વંચાતી હતી, એને પણ મહારાજ સાંભળતા હતા.
બે ચાલો જગન્નાથજીના મંદિરનું વર્ણન કરો. કોણ સાધુ વર્ણન કરશે? હા ભગતજી ના પુ.
મહારાજ ઇન્દ્રદ્યુમ્ન સરોવરથી મંદિરે આવ્યા, પછી મંદિર સરસ હતું, મંદિર પથ્થરનું બનાવેલું હતું
સરસ,
અને એનું શિખર બહુ ઊંચું હતું
બરાબર,
અને શિખર ઉપર સોનાના કળશ હતા
સરસ,
અને સોનાનો ધ્વજ દંડ હતો, એના દરિયાની નિશાન ફરકતા હતા.
વાહ વાહ.
અને ઘુમટ બહુ સરસ હતો, ઘુમટ નીચે જે પેલો થંભ હતો ત્યાં મહારાજ આવીને બેઠા હતા.
હા, અને પૂર્વદ્વારનું મંદિર હતું,
પૂર્વદ્વારનું મંદિર.
પૂજારી રોજ નવા શણગાર કરતા, મહારાજ એનું ધ્યાન કરતા. ગરુડને ભેટ્યા, પછી ત્યાં એક ઝાડ હતું, ત્યાં બેહતા મહારાજ. ન્યાસ તે મહારાજ યોગ ક્રિયા કરવા જતા, એ ક્યાં જતા હતા? એમ નંદકિશોર સ્વામી એટલું બધું સરસ યાદ આપો તો.
ચંદન તલાવ.
હા લે હા, શું બધા બેઠા બેઠા પગે લાગો એમને. બાપા એ મૂર્તિ શેની છે?
કાષ્ટ.
જો આવડે છે ને, ધાતુની નહીં પથ્થરની નહીં, પણ જગન્નાથજીમાં મૂર્તિઓ શેની છે બાપા જાણે છે ને? તો એ વાત છે. 2067ના ભાદરવાવદ 4th શુભ દિવસ છે, શુક્રવાર છે, તારીખ 9/2011. આજે ધરમદાદાનો શ્રાદ્ધ છે. ચાલો હવે બીજાપુરનો 40મો તરંગ વાંચું છું. જગન્નાથપુરીના રાજા અને વરણીનો વાર્તાલાપ આમાં છે, અને રથયાત્રામાં જોડાવાની રાજાએ વરણીને વિનંતી કરી છે. નૃપતિ વારમ વાર હે હરિકો કરત વિનય, તબ હરિ બોલત ભય વિચાર કર હૃદય. જગન્નાથપુરીના રાજાએ વારંવાર વિનયપૂર્વક આગ્રહ કર્યો કે તમારે રથયાત્રામાં પધારવાનું છે. ત્યારે શ્રીહરિ હૃદયમાં વિચાર કરીને બોલ્યા, હમ હિ ચારુ ધામ કો ફિરને નિયમ હિ લિન. ઠીક, વારંવાર રાજાએ એ વિનંતી કરી કે તમે અહીં રોકાઈ જાઓ, આ મંદિર તમારું જ માનજો એમ. ત્યારે વિચાર કરીને ભગવાન બોલ્યા કે મેં ચાર ધામની જાત્રા કરવાનો નિયમ લીધો છે, અહીં રોકાયું પરવડે નહીં. તુમ કહે સો રહે હમ, 6 માસ અરુ 6 દિન. તુમ કહે સો રહે હમ, 6 માસ અરુ 6 દિન. તમે કહો છો તે રીતે તો આમ તો અહીંયા મારે 6 મહિના 6 દિવસ તો થઈ ગયા. સમજાણું, ઘણું ન રોકાણો. હવે મારે ચાર ધામની યાત્રા કરવાનો નિયમ છે, તે જવા દો એમ કહેવાનો ભાવ છે. ત્યારે રાજાએ કહ્યું, આવતીકાલે જ અષાઢ સુદ બીજ છે, ત્યારે અહીંયા ઘણો જ મોટો ઉત્સવ થાય છે, રથયાત્રા મહોત્સવ. આ રથયાત્રામાં સાથે ચાલો તો ઉત્સવ ઘણો સારો થાય અને સૌનો ઉત્સાહ ઘણો જ વધતો રહે. મારું સૈન્ય પણ સાથે હશે કે હાથી ઘોડા રથ અને મ્યાના વગેરે પુષ્કળ વાહનો સારી રીતે સજી શણગારીને લાવશું. જુઓ વર્ણિરાજ, તેમાં આપની રુચિ જેવી હોય તે મને પોતાનો દાસ જાણીને કહેજો. હાથીમાંથી બેહવું હોય તો હાથી તૈયાર છે, રથમાંથી બેહવું હોય તો રથ તૈયાર છે, ઘોડામાંથી બેસવું હોય તો ઘોડો લાવી દો, મ્યાનામાંથી બેસવું તો મ્યાનો. આપની જેવી રુચિ દાસ જાણીને કહેજો. જેટલા મારી પાસે વાહન છે તે બધા હું આપને અર્પણ કરી દઉં છું. મને પોતાનો જાણીને તેને સ્વીકારજો. આપની દૃષ્ટિ તેના ઉપર પડશે તોય એનો ઉદ્ધાર થઈ જાય, હાથીનો ઘોડાનો મેનો ઉપાડનારાનો. તઈ હે દેવ, બધાનો તુરંત જ ઉદ્ધાર થઈ જાય આવા આશયથી હું કહું છું. આશય કેટલો સરસ! જગન્નાથપુરીના રાજાના મનનો ભાવ કેટલો પવિત્ર અને અન્યના કલ્યાણ કરનારો છે. આવા ભાવવાળા રાજા થવા અઘરા છે. બીજું કાંઈ કહે છે, મારે મારો સ્વાર્થ નથી, આ તો એનો ઉદ્ધાર થઈ જાય એટલે કહું છું. આવો સુયોગ ફરીને ક્યારે આવશે? જો આ મહિમા છે. આવો સુયોગ ફરીને ક્યારે આવશે? આ મહિમા છે. બધાનો ઉદ્ધાર થઈ જાય છે, એ બીજાનો ઉદ્ધાર કરવાનો ભાવ છે. એને ભાવ કહેવાય, આને મહિમા કહેવાય, આને પ્રેમ કહેવાય, આને વિવેક કહેવાય, આને આ કહેવાય, એમ સમજવું જોઈએ. આપનો એક પળવારનો જોગ અનંત જન્મના કર્મોથી છોડાવે છે. જોયું આ મહિમા! આપના મનમાં તો કોઈ એવી ઈચ્છા ન હોય, છતાં હું તો આપની સેવાનો અમને લાભ મળે એટલા માટે કહું છું. જોયું આ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કહેવાય, કે ભગવાનને તો કાંઈ ઈચ્છા ન હોય, આ જ્ઞાન કહેવાય. તમને શું ઈચ્છા હોય હારા વાહનમાં બેહવાની? આ તો હવનું સારું થાય, હવને સેવાનો લાભ મળે એટલે કહું છું. બધાને સેવાનો લાભ અપાવવાની રાજાની ભાવના જોઈ તમે, તો પોતે પોતે મતલબિયા થઈને બધો માલ લબકાવી જાઓ એવી વાત નથી આમાં, કે હવને સેવાનો લાભ મળે માટે કહું છું. આખું જગત આપનું જ કરેલું છે. જો ભગવત સ્વરૂપનું જ્ઞાન આવ્યું, આખું જગત રાજા પરમેશ્વરને કેવા સરસ કરતા માને છે. અમારા આવા સાધનો તો આપની નજરમાં આવે નહીં. જો મહિમા જ્યારે ભગવાનનો થાય ત્યારે વ્યક્તિને પોતાના વિશે તુચ્છપણું પેદા થાય છે, અને જો પોતાને વિશે તુચ્છપણું ન આવે તો સમજી લેવાનું કે મોટાનો કે મહારાજનો કોઈનો મહિમા આવ્યો જ નથી, પોતાનો આવ્યો ને પોતાનો પ્રભાવ પીડ્યો. અદ્ભુત વાતો આવે છે. તુમ હો કરતા અકર્તા દો,
તુમ હો કરતા અકર્તા દો,
તુમ હો ભરણ પોષતે હી સો,
તુમ હો ભરણ પોષતે હી સો,
તાકો નહીં હૈ ગર્વ મન લેશા,
તાકો નહીં હૈ ગર્વ મન લેશા,
તપ કરત ઔર હી ઉપદેશા,
તપ કરત ઔર હી ઉપદેશા,
જૈસો ચરિત્ર કરો જેહી વારા,
જૈસો ચરિત્ર કરો જેહી વારા,
અનંત જન કો કરણ ઉદ્ધારા,
અનંત જન કો કરણ ઉદ્ધારા,
ઔર બાત ન તુમ્હારે કબ હું,
ઔર બાત ન તુમ્હારે કબ હું,
મેં જાનું કર લી ને સબ હું,
મેં જાન કર લી ને સબ હું,
સો ચરિત્ર કરો જેહી વારા,
જૈસો ચરિત્ર કરો જેહી વારા,
ઓ જૈસો ચરિત્ર કરો જેહી વારા,
જૈસો ચરિત્ર કરો જેહી વારા,
અનંત જન કો કરણ ઉદ્ધારા. આપ સર્વ જગતના કરતા છો અને અકર્તા પણ છો. પ્રગટ પરમાત્માની જગન્નાથપુરીનો રાજા મહિમાપૂર્વક જે સ્તુતિ કરે છે એ સમજવા જેવી છે. આપ અને આ જગત, આપ આ જગતના કરતા અને હરતા બંને છો, અને અકર્તા છો, ભરણ પોષણ કરનારા પણ આપ જ છો, છતાં આપના મનમાં લેશ માત્ર પણ ગર્વ નથી. કેટલું સરસ ભગવાને પાણી બનાવ્યું, પૃથ્વી બનાવી, આકાશ બનાવ્યો. કોઈ ગમે એવો મહાન માણા હોય આપણે એમને કહી દઈએ કે ફૂટ બાય ફૂટ આકાશ બનાવી દો, બરાબર થાય એનથી? અત્યારે પૃથ્વીની તાણી બહુ છે જગતમાં, સમજ્યા? ભૂમિનો ભાવ વધતો જાય છે, મારા માળ ઉપર માણ લેશ માણસો, મજલે ઉપર મજલે, ખાટલા ઉપર ખાટલા, ત્રણ ત્રણ ખાટલા રાખીને તો વાણા હુએ છે. તો હવે આપણે આજના બહુ બુદ્ધિશાળી સમર્થ માણસોને કહેવું છે કે થોડીક પૃથ્વી વધારી દો, થાય એનથી? તો પછી કાંઈ ન થાય. આપણે કહીએ કે ભાઈ તમે બહુ સમર્થ છો, એક લીટર પાણી બનાવી દો, હાલો, થાય એનથી ભાઈ? આ તો પરમેશ્વરથી થાય, આવું તો ભગવાને બહુ બનાવ્યું છે. આપણને તો આપણે કંઈક બનાવ્યું હોય ને એનો જ નકરો મહિમા હોય છે, ભગવાને બનાવ્યું છે એ તો જોતા જ નથી. હો, આપણે કંઈક બનાવ્યું હોય ને તો આપણને એમ જ થયા કરે, મેં આ કેવું બનાવ્યું, કવિને કાવ્ય કેવું બનાવ્યું એમ થાય, સંગીતકારને નોટેશન કેવું બનાવ્યું એમ થાય, વગાડનારને મેં વગાડ્યું કેવું એમ થાય, જે જેનું કાર્ય એમાં હોઉને એમ થાય કે હું કેવો એમ. તારે ભગવાન કેવા ભાઈ? ભગવાને કર્યું એ માયલું કાંઈ કોઈથી થાય એમ છે? શું નકામું પોતાનો મહિમા વધારીને કામ છે? મહિમા વધારવાની જ ઈચ્છા હોય તો પરમેશ્વરનો વધારાય નહીં. એ આ રાજાને જુઓ, પોતાને વિશે તુચ્છતા આવી ગઈ. એ કે હવે અમે તો શું, હવે અમારા સાધનને અમે શું, આખું જગત તમારું બનાવેલું છે હે. અને પાછી મોટી વાત એ છે કે તમારા મનમાં લેશ પણ ગર્વ નથી. આ જગતમાં માણસોય કંઈક બનાવે છે પણ એનું અભિમાન બહુ આવે છે. તમે એટલું બધું બનાવ્યું તો કંઈ તમારા મનમાં નહીં. આપ માત્ર તપ કરો છો અને સદુપદેશ આપો છો, કંઈ અભિમાન નથી. આપ જે જે સમયે જે જે ચરિત્ર કરો છો તે પણ અનંત જીવોનો ઉદ્ધાર કરવા માટે જ કરો છો, કે નહીં કે તમારા સ્વભાવ પ્રમાણે, કે તમારા હવાદ માટે, કે તમારા મતલબ હારું, કે સ્વાર્થ હારું. તમારી એક એક ક્રિયા, એક એક ચરિત્ર, એક એક વાત બીજાના ઉદ્ધાર માટે જ તમે કરો છો, એ વાત બહુ મોટી છે. આપને માટે તો બીજી કોઈ વાત જ નથી. મેં બધું જાણી લીધું છે, આ નામ બુદ્ધિશાળી. મેં કે બધું જાણી લીધું છે.
મેરો સાક્ષી કહાવત સોઈ, એસે મેરે સે કહત સોઈ, તુમ હો છોટે બાલ સ્વરૂપા, સબસે બડે હો મહા અનુપા.
જબર વાત કરે છે.
મેરો સાક્ષી કહાવત જોઈ,
આ જે હું વાત કરું છું ને એ મારો અંતર આત્માનો સાક્ષી બોલે છે. આ હું નથી બોલતો, મારો આત્માનો આત્મા સાક્ષી બોલે છે કે
એસે મેરે સે કહત સોઈ.
અત્યારે ઈ મારાથી આવું બોલે છે, એસે મેરે સે કહત સોઈ.
તુમ હો છોટે બાલ સ્વરૂપા, તુમ હો છોટે બાલ સ્વરૂપા,
લેકિન સબસે બડે હો મહા અનુપા,
સબસે બડે હો મહા અનુપા.
તુમ હમારે ગુણ કરી જે હા,
તુમારે ગુણ કરી જે હા,
અનંત બ્રહ્માંડ શોભાવત
मंदिर में बैठे हो छपाई,
मंदिर में बैठे हो छपाई,
अनंत ब्रह्मांड प्रकाशत ताई,
अनंत ब्रह्मांड प्रकाशत ताई,
मेरो साक्षी कहावत जोई,
साक्षी कहावत जोई,
ऐसे मेरे से कहत सोई,
ऐसे मेरे से कहत सोई।
आप तो नाना बाल स्वरूप छो छता पण सौथी महान छो इतलू नहीं किंतु अनूप छो, अनूप एटले के अजोड है के तमनो जोटो जगत में जड़े एम नहीं। आप तो पोताना कल्याणकारी गुणों थी अनंत ब्रह्मांड ने शोभाड़ो छो। अत्यारे आप आ मंदिर में छुपाई बैठा छो पण अनंत ब्रह्मांडो आपना थी प्रकाशित छे। लागे नहीं कोई ने एवं कि आ बधु तमार लेन छे, एवा हंताई बैठा छो पण बधु तमार लेन छे। शु अद्भुत बात करे छो। जोगी बने हो अल्प ही नानकड़ा जोगी बनी गया छो। जोगी बने हो अल्प ही चलत उघारे पाऊं अने उघारे पगे आलो छो। अन्न जैवत न जैवत हो अन्न जमो छो नथी जमता सब कारण सो रहा हूं परंतु तमे सौना कारण छो। अद्भुत बात करे छो। है के आखा जगतना तमे एक ज मूल कारण छो। भले जमो न जमो तप करो हाव नाना जोगी थईने मानस जेवा थईने बैठा छो। એ ચિંતામણી ભલે અણુસરખો નાનો હોય અને દેખ્યામાં પણ ન આવતો હોય પણ તેમાં ગુણો અનંત રહ્યા છે। મોટા ગુણોને લીધે જ મોટે પમાય છે। ચિંતામણી નાનો હોય, હાવ નાનો હોય, દેખાય નહીં પણ બધા ગુણો એમાં હોય છે। એમ તમે ભલે નાના હો, છુપાઈને એક ખૂણે બેઠા હો પણ બધા ગુણોનો આધાર તમે છો, સર્વનું કારણ તમે છો। રાજા તો બહુ જ્ઞાની છે। અક્ષર પુરુષ પ્રકૃતિ આ બધા જે છે એનાય તમે કારણ છો। આગળ વી ગયા, જગતનું કારણ છો એટલું નહીં, જગત બહાર વી ગયા, હવે આ તો બધી વસ્તુ તો બ્રહ્માંડ બહાર ની।
પુરુષ પ્રકૃતિ જે હી અક્ષર આદિ નામ હી,
પુરુષ પ્રકૃતિ જે હી અક્ષર આદિ નામ હી,
અરે બડે બડે હે તે હી તાકે હો કારણ તુમ હી,
બડે બડે હે તે હી તાકે હો કારણ તુમ હી,
અરે અલ્પ જીવ તવ કે કરત તહુ ના ખેદ હોત,
અલ્પ જીવ તવ કે કરત તહુ ના ખેદ હોત,
નીતિ નીતિ નિત વેદ કરત હે સો ગુણ લઈતાવા,
નીતિ નીતિ નિત વેદ કરત હે સો ગુણ લઈતાવા।
કેટલી સરસ વાત કરી।
જીવ અલ્પ હોય તમારું અપમાન કરે છે તોય તમે ક્યારે એનો અપરાધ નજરમાં લાવતા નથી, હે જોતા જ નથી। અરે વેદો પણ આપને નીતિ 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 કહીને ગાય છે, એવા આપ મહાન છો। પ્રકૃતિ પુરુષ અને અક્ષર ઇત્યાદિક ધામ એ બધા જ ઘણા મહાન છે, મોટા છે, પણ આપ તો તે સૌનું કારણ છો, આધાર છો, નિયંતા છો, પ્રેરક છો। આપના ઐશ્વર્ય અનંત છે, જે ભગ એવા શબ્દોથી ઘણા મોટા કહેવાય છે તે બધા ઈશ્વરીઓને આપ છુપાવી રાખો છો, તે જ આપની મોટી યોગ કળા છે। ઐશ્વર્યો હોવું યોગ કળા નહીં, એ બધા જ ઐશ્વર્યોને આપ છુપાવી રાખો છો એ મોટી યોગ કળા છે। આપણામાં સદગુણ હોવા, ઐશ્વર્ય હોવું, પ્રતાપ હોવો, બુદ્ધિ હોવી, કળા હોવી, આવડત હોવી, સામર્થ્ય હોવી, સુરવીરતા હોવી, એ કંઈ બહુ વખાણવા જેવી બાબત નહીં, પણ એને છુપાવી રાખવું ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ। એને પચાવી જવું
છલકવા ન દેવું, એનો દેખાડો ન થઈ જવા દેવો, એ વાત મહાન છે. બોલો, આ જગતમાં તો કોઈ 5 પૈસા કમાય કે થોડુંક ભણે કે થોડુંક કંઈક એણે સારું કર્યું હોય તો એ તમારે બણગા માર્યા વગર ન રહે. મારે એ ખરો ને બીજા પાસે મરાવે એ ખરો. સ્વમુખે પોતાના વખાણ કરે ખરો ને કોકની પાસે વખાણ આવે ખરો પોતાને, પછી જ એને ખાધેલું હજમ થાય. આ જાતિનો જીવ અને કા પુરુષોત્તમની મોટાઈ બધું હોવા છતાં છુપાઈ શકે છે. અને જો ને કે એ જ મોટપ છે, એ જ તમે છુપાવી રાખો છો ને એ જ આપની મોટપ છે. આપ છુપાવી રાખો છો તે જ આપની મોટામાં મોટી યોગ કળા છે, એ જ મોટામાં મોટું સામર્થ્ય છે, એ જ હારામારી બુદ્ધિ છે. હવે લ્યો આ જગતને ને આમાં મહારાજને ક્યાં મેળ પડે? દેખાવમાં તો ઘણા મોટા કહેવાતા યોગીઓ કે ભોગીઓ નિત્ય નિરોગી રહેવાને માટે જપ ક્રિયા કરે છે, તપ ક્રિયા કરે છે, યોગ સાધના સાધ્યા કરે છે, પણ તેઓ ભગવાનને રાજી કરવા કાંઈ જ કરતા નથી. છે ને જગન્નાથનો રાજા બુદ્ધિશાળી, કારણ કે ત્યાં જગન્નાથજીનું મોટું મંદિર ને દુનિયાભરના સાધુ બાવાને યોગીઓને ભેગધારીઓને ધર્મગુરુઓ આવે, સમજ્યા, ચમર ઢળતા હોય ને માથે છત્ર હોય ને ઘડી ખમમાં બોલાતી હોય એવા કંઈક ગાદીપતિઓ ત્યાં આવતા હોય, મોટું ધામ ખરું ને. અને રાજા નીતિવાન બુદ્ધિવાન મુમુક્ષુ ભગત ઝીણી નજરે જોયા કરે. એટલે બોલ્યા કે દેખાવમાં તો ઘણા મોટા કહેવાતા યોગીઓ કે મોટા કહેવાતા ભોગીઓ નિત્ય નિરોગી રહેવાને માટે જપ તપ કરે છે, પ્રાણાયામને યોગાન બળ કર્યા કરે, પણ એટલું જ દેહ હાસવવા સારું, ગમે એમ હાસવે નહીં તોય મરવાના એ નક્કી. પણ તેઓ ભગવાનને રાજી કરવા કાંઈ જ કરતા નથી. ભગવાનને રાજી કરવા કાંઈ નહીં, પોતાને રાજી થવા જ બધું કરે, પોતાને સુખી થવા જ બધું કરે, એમાં જ ભગવાનનો ઉપયોગ ને સત્સંગનો સત્સંગનો કર્યા કરે. જોયું, ભગવાનને માટે કહેવાનું જ બધું હોય નકરું પોતાના માટે. અરે ભલે તેઓ દેવ હોય કે મનુષ્ય હોય, પોતે ભોગોને ભોગવવા માટે મોટા મોટા યોગીઓ તપ કરતા રહે છે. મોટા મોટા તપની પાછળ નકરું ભોગ ભોગવવાની ભાવના આવું છે. એટલે તપેશ્રી રાજેશ્રી, તપ કરીને રાજા થાય અને રાજા કરીને ઠેકાણે રહે નહીં, પછી રાજા થઈને પછી નરકે જાય એવા કામ કરે. હવે રાજા પાછો આવો નેગેટિવ વિચારવાળો જ નથી. હા, હારું મળું બે સમજે તરત બોલ્યો. પણ જો હે વર્ણિરાજ, બધા આવા નથી હોતા, હારા પણ હોય છે. નારદ સુખ સનકાદિકો કપિલ દત્તાત્રેય અને ભરત એ બધા ભગવાનને પ્રસન્ન કરવા માટે જ બધી ક્રિયાઓ કરતા હોય છે. એવા હોય એ બધા રાજી કરવા જ કરે છે, પોતાને માટે તો તેઓ કાંઈ જ કરતા નથી. ભગવાનને માટે જ બધું કરે છે, પોતાને માટે તો તેઓ કાંઈ જ કરતા નથી. પોતાને તો હાવ ભૂલી જ ગયા હોય છે. મહારાજ મહારાજ ભગવાન સંતો આમ જ રટણ હોય એવાય ઘણા હોય છે. બોલો, પોતે પોતાનું બધું ભગવાનને અર્થે ફના કરી નાખે, લૂંટાવી દે, વાપરી નાખે, ખલાસ કરી નાખે, આવા બળિયા, આવા મહિમાવાળા, આવા હેતાળા, આવા સમર્પણ ભાવવાળા એ ઘણા હોય છે. અને ઘણા એનથી ઊંધા હોય, બધું પોતાના અર્થે કરે. આમ વાત છે હે કે પોતાને માટે તો તેઓ કાંઈ જ કરતા નથી. આપ તો તેમના કરતા પણ બળવાન છો. લ્યો, હવે જે બધા કીધા ને કે નારદ સુખ શનકાદિક ને કપિલ ને દત્તાત્રેય ને ભરત કે જેઓ પોતાના માટે કાંઈ કરતા જ નહોતા, એના કરતા આપ બળવાન છો, અનંત જીવનનું કલ્યાણ કરવા પ્રગટ્યા છો. લ્યો, હો વાતની એક વાત બહુ સરસ કે છે. સો બાત સબ ન જાનન આવે, તુમ્હાર કૃપા સે કો ઉપાવે, તુમ્હારી કૃપા જા પર હોય અંતર પટ તેહી જાવત ધોઈ. આ બાબતે બધા લોકો જાણી શકતા નથી, જેના ઉપર આપની કૃપા હોય તેઓ જ જાણી શકે છે. જેના ઉપર આપની કૃપા થાય છે તેનું અંતકરણ એકદમ શુદ્ધ થઈ જાય છે, જાવત ધોઈ ધોવાઈ જાય છે, શુદ્ધ થઈ જાય છે. અને પછી જ એ મેં જે આ વાત કરી ને એ જાણે, બાકી બધાને જાણે એમ ન આવે ગમે એવો બુદ્ધિશાળી હોય તો. અંતકણમાં તપાસી જોવે તો ખબર પડે કે સેવા કર્યા સિવાય કૃપા થાય નહીં. આવ્યું આવ્યું હવે, કૃપા વિના મેળ ખાય નહીં અને સેવા કર્યા વગર કૃપા થાય નહીં. અને ખપ વિના સેવા થઈ શકે નહીં. જબર વાત આવી. અને જન્મ મરણ રૂપી રોગ વિના ખપ હોય શકે નહીં. જન્મ મરણનો રોગ છે એ રોગ જ માણસને ખપ ઊભો કરે છે. રોગનો એને ડોક્ટરનો કાંઈ ખપ હોય, રોગ જ ખપ ઊભો કરે છે. જન્મ મરણનો રોગ ખપ પેદા કરે અને ખપ સેવા કરાવડાવે અને સેવા કૃપા અપાવડાવે અને કૃપા મળે એને હું ન મળે. એટલી અદ્ભુત વાત આવે છે.
સેવ કરે બિન કૃપા ન હોવે,
સેવ કરે બિન કૃપા ન હોવે,
અંતર તપાસ કે જબ હી જોવે,
અંતર તપાસ કે જબ હી જોવે,
ખપ બિન સેવા ન બની આવે,
ખપ બિન સેવા ન બની આવે,
અને રોગ બિન ન ખપ ઉપજાવે,
રોગ બિન ન ખપ ઉપજાવે,
રોગ બિનુ નહીં ખપ ઉપજાવે,
રોગ બિન ન ખપ ઉપજાવે.
સેવ કરે વિન કૃપા ન હોવે,
સેવ કરે વિન કૃપા ન હોવે,
હાજી સેવ કરે વિન કૃપા ન હોવે,
ગળાને સેવા કરવી ગમતી જ નથી, કંટાળો ચડે. અને ભગવાન ને ભગવાનના સંતો ભક્તો કે મંદિર સંબંધી સેવા નહીં, ઘણા તો વૈતૃ માને છે. અને પાછા એમ બોલે કે હવે હું તો ઘરે કરતા હતા, એનું જ અહીં કરવાનું, તો પછી ભજન ભજન ક્યારે કરવાનું? એટલે આ ભલા માણા આ સંસારના જેવું નો સમજ નોખું પાડ. આ ભગવાનને માટે છે, માટે ભગવાનને અર્થે જે કરવામાં આવે તે ભજન કહેવાય. બુદ્ધિ હોય નહીં ને એટલે ભગવાન સંબંધી મંદિર સંબંધી સંત સંબંધી જે કાંઈ કામ હોય એને માળો સંસાર સંબંધી કામના જેવું જ કામ સમજે. એવાને સમજણીમાં ફેર છે, માટે સેવામાં શ્રદ્ધા રહે નહીં. હો, અમે એક ગામમાં રહેતા હતા ત્યાં બધા જ દેવની મંદિરની સેવા ખૂબ કરતા. ત્યારે બે ચાર જણા સેવા કરનારાની ઠેકડી કરતા. પેલા ઘેરે બેર્યા છોકરા, ખેતરનું ઘરનું કાંઈ કામ નથી, તળિયું કાઢીને મંદિર ધોળ્યા જાવશો? સાધુ રોટલા દેવાના જ એમ બોલે. અને પોતાના ઘરનું કામ તો કેડિયો તૂટી જાય ને ટાંગા મરડાઈ જાય એટલું આખો દીકર્યા કરે, અને ભગવાનનું મંદિરનું કામ તો કલાક બે કલાક ન કરે. આ ભાઈ જોયાસ. એકવાર તો શિબિર હતી અને એક ગામના માણસોનું ટોળું આપણે સેવામાં લાવેલા, એમાં જ એક જણો હતો, એ તો આખો દી બેહી રહ્યો, કંઈ કર્યું જ નહીં. તે મેં એક જણાને કીધું કે આ હોકઠીને જેમ બેઠો છે તે બધા સેવા કરે છે, તાને કોને? તેણે જઈને કીધું કે તમારે કાંઈ સેવા બેવા નથી કરી. તો કે હા, હું ગામમાં જઈ આવું, મારે એક હગા છે મળી આવું, પછી આવીને સેવા કરું. એમ કરીને ગામમાં ગરી ગયો, નીકળ્યો જ નહીં. ઉંદડો દરમાં વ્યો જેમ વ્યો ગયો પણ સેવા ન કરી. અને આ ચોખ્ખું લખ્યું, સેવ કરે વિન કૃપા ન હોવે. અને બે ત્રણ જણા તો બધા સેવા કરતા હતા, ત્યાં જોવા આવ્યા, હાથ વાહે રાખીને બહુ બધા સરસ સેવા કરે. મેં તમે કરો ને, હવે આ બધું અમારો સત્સંગ છે ને, અહીં ક્યાં ગામમાં સત્સંગ હતો? મારી બા આવ્યા એ સત્સંગ લેવા. મેં તો તમારે સેવા કરવી જ જોઈએ ને. કરે નહીં હો કાંઈ, મોટી મોટી વાતો કરે, આવા તો બહુ જોયા મેં, હજી નજરે સડતા રહે છે આવા બધા, કશું જ કરે નહીં. અને ઘણાને કેટલી બધી શ્રદ્ધા હોય છે, લો કેટલું કેટલું ભગવાનને અર્થે કરે છે. આ આધાન સ્વામીને જુઓ ને, કેવડો મોટો ગ્રંથ કર્યો, કેટલી સેવા કરી, હે કેટલી સેવા કરી. જેને જેવડી શક્તિ, કળા, આવડત, બુદ્ધિ, શ્રદ્ધા, સંપત્તિ, એ પ્રમાણે ભગવાનની સેવા કરીને હો ભગવાનને રાજી કરે છે. ભગવાનનું દીધેલું જ ભગવાનને અર્થે વાપરવાનું હોય છે, તોય જીવ વાપરી શકતો નથી. ઘણાને થોડી ઘણી ઈચ્છા હોય પણ અડખે પડખે વાળા એને કરવા દે નહીં. અને સેવક રે વિન કૃપા ન હોવે, સેવ કર્યા વગર કૃપા થાય નહીં. શ્રદ્ધાવાળા સેવા કરીએ કે, પણ ખપ નથી અને શ્રદ્ધા ક્યાંથી હશે ભાઈ? આ બધું તપાસીને જુઓ તો ખબર પડે. અને જેને જન્મ મરણના રોગની જ ખબર નથી, જંપુરીને લક્ષોરાશીની પીડાનો ખ્યાલ જ નથી, એને કલ્યાણનો ખપ ક્યાંથી ઉદય થાય? નિષ્કળાન સ્વામી યમદંડમાં લખ્યું છે કે ગર્ભવાસની યમપુરીન લક્ષોરાશીની પીડાનો જો માણા વિચાર કરે તો ગમે એવો રાજા હોય ને તોય થરથર કંપે, કે રાજ તો થોડા દિનો છે ને પછી લક્ષોરાશીને જમપુરીન ગર્ભવાસમાં મરી જવાનો શું. ઋષિ ત્યાગી તપસ્વી બધાએ આ દુઃખ સાંભળીને તો થરથર ધૂજવા માંડે. અને હવને કલ્યાણ પોતાનું કરવાની ભાવના થાય થાય ને થાય, પણ યમદંડ હરખો સાંભળે તો મોક્ષનો ખપ જાગે, અને ખપ જાગે તો શ્રદ્ધા આવે, શ્રદ્ધા આવે તો સેવા થાય, સેવા થાય તો હવનો રાજીપો થાય, હવનો રાજીપો થાય તો જીવ બળિયો થાય, જીવ બળિયો થાય તો મૂર્તિ અખંડ ધારી શકે, અને મૂર્તિ અખંડ ધારે તો ભગવાનને પામી શકે, ભગવાન જેવો સુખીઓ થઈ શકે. રાજા કહે છે, હું મૂર્તિમાન હોય તેમ દેખું છું કે જન્મ અને મરણનું દુઃખ અનંત છે. જગન્નાથપુરીનો રાજા, હું મૂર્તિમાન હોય એમ દેખું છું, હું દેખો તમે મહારાજા, જન્મ અને મરણનું દુઃખ અનંત છે એમ દેખું છું. સુતી વેળાએ સપનામાં પણ તે ભૂલાતું નથી મને, જન્મ મરણનું પારાવાર દુઃખ. આ રાજાના જેવું બધાને થઈ જાય કેવું સારું, સપનામાં જન્મ મરણનું દુઃખ ન ભૂલાય. જગન્નાથપુરી રાજાને જ આવું મૂર્તિમાનની જેવું દેખાય છે, બોલો આપણને કાંઈ દેખાતું નથી, ક્યાંથી ખપ આવે કલ્યાણનો? હે કે મને સપનામાં ઈ જન્મ મરણ લક્ષોરાશીનું દુઃખ ભૂલાતું નથી ગર્ભવાસનું. અને મહારાજ એ પણ આપની કૃપાને લીધે જ એમ રહેવાય છો, પાછું મારું કાંઈ નથી, એ મને જે દેખાય છે ને એ તમારી કૃપાને લઈને. અદ્ભુત વાત કરે છે,
મેરો ઉધાર કર નહીં ત આયે, મેરો ઉધાર કર નહીં ત આયે,
તમે તો મારો ઉદ્ધાર કરવા જ આવ્યા છો, એમાં બીજો હેતુ જ નથી.
યા મે હેતુ ઓર કછુ ન રહાય, યા મે હેતુ ઓર કછુ ન રહાય, તુમ કહો તૈસે મે કરી હું,
આપ જેમ કહો એમ કરીશ.
યા મે પીછે પાવ ન ધરી હું,
એમાં પાછો પગ નહીં કરું, હોય એમ કરું.
જો કે ના હોય કહો તત્કાલા,
જો કે ના હોય કહો તત્કાલા,
એસો ફેર કબ મિલહી કાલા,
એ કેવો ઝટકો, આવો ફેર સમય આવે નહીં.
કાલ ગયે ફેર કબ હું ન આવે,
કાલ ગયે ફેર કબ હું ન આવે,
અનંત જન્મ ખ્વાર હોય જાવે,
અનંત જન્મ ખ્વાર હોય જાવે,
કાલ ગયે ફેર કબ હું ન આવે,
કાલ ગયે ફેર કબ હું ન આવે.
સમય જોઈ ગયો, એ પછી એવો સમય નો આવે અનંત જન્મ ખુવાર થઈ જાય. માટે આ વખતે મારે તમારા જેવા સંતને રાજી કરી લેવા છે, પ્રગટ ભગવાનને રાજી કરી લેવા છે, માટે જેમ કહો એમ હું કરવા તૈયાર થયો છું. આપ કયો, આવું રાજા બોલે છે, બોલો જે કેવો એ આપ તત્કાલ કયો કે છે? શ્રી હરિએ રાજાની પરીક્ષા લીધી, પછી તેને શરણે લઈને શીશ ગીર્યો. પરીક્ષા હું લીધી નથી લખ્યું, પરીક્ષા લઈ હરિ તાહી કી કીએ શિષ્ય તેહી વાર, મંત્ર દિયે શ્રી કૃષ્ણ કો કરણ તાહી ઉદ્ધાર. ભગવાનનો એને મંત્ર આપ્યો એનો ઉદ્ધાર કરવા માટે. લ્યો રાજાને ધ્યાનમાં પછી બેહાડ્યા, અંતરદ્રષ્ટિ કરાવી, ત્યારે આખું બ્રહ્માંડ ભરાઈ જાય એવો પ્રકાશ તેને જણાયો. હૃદયમાં અમાપ સુખ થયું, અત્યંત આનંદ આનંદ થઈ ગયો, માનો ભગવાન જગન્નાથ જ તેને મળવા આવ્યા હોય એવો આનંદ થઈ ગયો. રાજા ધ્યાનમાંથી ઉઠ્યા અને તરત બોલ્યા, જગતના આધાર ભગવાન ધન્ય છે, આપને ધન્ય છે, મેં અહીંયા અને ધ્યાન સમાધિમાં જોયું તે બધું એક જ છે. ત્યાં જે છે એ આ તમે છો, અહીં જે તમે છો એ ત્યાં છો, મેં જોયું અહીંયા ને ત્યાં બધું એક જ છે. ભગવાન શ્રી હરિએ ત્યારે એને બહુ સરસ વાત કરી, મહારાજ કે તમને જે અનુભવ થયો છે તે બધાને કહેતા ફરશો નહીં, તમારા માટે આ તમને બતાવ્યું છે, નહીં કે કોકને કહીને તમે ઉપસો કે મોટા દેખાવને હારો પ્રભાવ પાડો. જોજો હે, બધાને કહેતા ફરશો નહીં, કોઈને ન જ કેવું એવું નહીં, પણ કોક એવું પાત્ર હોય ને વાત તેજુરી જેમ પેક રાખે એવું હોય કહેવાય, જેને હોય એને વાત કહેવાય નહીં, હારી વાતું હંગરી રખાય. સમજાણું, હીરા સોનું ચાંદીના ઘરાણા બધા ઘરમાં તેજુરીમાં ઊંડે હંગરી રાખે, સમજાણું, અને ઘરમાં કેળાની છાલ, સિંગના ફોફા, કસરું, વધેલું અનાજ, હળી ગયેલું આ બધું ગામની બજારે ઉકળે નાખે પાદેર, અને હારું હારું તેજોરી મૂંડું મૂકે, એમ હારી હારી વસ્તુને હંમેશા હંગરી રખાય અને નબળી નબળી જાહેર કરી દેવાય. જેટલું જાહેર કરી દો એટલું ગામ બહાર જતું રહે, અને હંગરી રાખો એ તમારે કાયમ લાગે, હારું હંગરાય નબળું ફેંકી દેવાય, એમ શ્રી હરિ વિવેક શીખવાડે છે. હે કે જોજો આ બધાને કહેતા ફરતા નહીં, જીવ એકલો આવ્યો છે અને એકલો જવાનો છે તે વિવેકથી દ્રઢપણે સમજી રાખજો. મહારાજની વાત કેટલી સરસ, કે જીવ એકલો આવ્યો છે એકલો જ જવાનો છે, આ વિવેકથી વાત દ્રઢપણે સમજી રાખજો. આ બધા ભેગા ભલે રહીએ, એકબીજામાં ભલે હેત રાખીએ, સગા સંબંધી કોઈ મા બાપ બેન પતિ પત્ની દીકરા બહુ ભાઈ જે હોય એ બધું હોય ભેગું, પણ એ કોઈ આપણે હારે હારે નહોતા આવ્યા, આપણે આવ્યા તેથી એકલા આવ્યા હતા અને જાયશું તેથી એકલા જ આવવાનું છે, કોઈ હારે આવવાનું નથી. આ વાત સમજી રાખજો, આંટી પાડજો. અને હવે જે વાત કરીને એ સૂત્ર, અજબ ગજબનું સૂત્ર આવ્યું. પહેલા એક સૂત્ર આવ્યું ને હમણે, સેવ કરે બિન કૃપા ન હોવે, એ સૂત્ર કહેવાય, સેવ કરે બિન કૃપા ન હોવે. અને હવે આ બીજું સૂત્ર આવે છે,
આપ તરે સબ જગ તરે,
આપ મેરા તો જગત તર્યું,
આપ તરે સો જગ તરે,
આપ તરે સબ જગ તરે,
તાપી છે ઓર કોઉ ન રહે,
તાપી છે ઓર કોઉ ન રહે,
હો જીય બ્રહ્માંડ સંગ લે આયા,
બ્રહ્માંડ સંગ લે આયા,
જબ ચલે તબ સંગ હી રહાયા,
જબ ચલે તબ સંગ હી રહાયા,
આપ તરે સબ જગ તરે,
આપ તરે સબ જગ તરે,
સબ જગ તરે,
પોતે સંસાર સાગર તરી ગયા તો બધું જગત તર્યું. તે પછી પોતાને માટે બાકી બીજું કોણ રહ્યું? પોતે ગયા પછી કોણ રહ્યું? જીવ જ્યારે જન્મે છે ત્યારે કર્મ અને વાસનામય જગતને સાથે લઈને જન્મે છે, અને જ્યારે મરણ થાય છે ત્યારે પણ તે કર્મ અને વાસનામય જગત સાથે જ જાય છે. અર્થાત ટૂંકું કહું તો, આપ તર્યા એટલે બધાય તરી ગયા, આપ જન્મ્યા એટલે બધું આપણે જન્મ્યું, આપણે ગયા એટલે બધું ગયું, વાત એમ છે. હે રાજા, માટે અમે જે તમને અનુભવ કરાવ્યો તે તમે તમારા પૂરતો રાખજો. આખા જગતને આર્ય એમાં ભેળવતા નહીં હું, અને જગતને જો જણાવવાનું હોત તો હું જગતને જણાવત. આ તો તમારા પૂરતું છે. અમુક વાત તો એવી હોય કે જે આપણા માટે જ મહારાજે પીરસી હોય, પછી એ આપણે જ ખાઈ જવાય. તો બીજાને દેવાની હોત તો એને મહારાજ પીરસત, એમ નથી દીધી. એનો અર્થ એ જ છે કે એ તુમ્હારે લીએ હે. લ્યો હે, આવ્યા તારે હું લાવ્યા, તને જાશું તારે હું લઈ જાઉં. આવું સમજીને સત્સંગ કરવો. તે સત્સંગથી બુદ્ધિ અભંગ થાય છે, અભંગ રહે છે, એક સરખી અતૂટ રહે છે. સાજા વાસણ વિના પાણી ન રહે. ફૂટલા મરે, ફૂટલા પાત્રમાંથી તો બધું જ પાણી જતું રહે છે. એ જેવો અધિકારી જીવ તેવી જ વાત કરવામાં આવે તો સમજાય, અને એવી વાત જો ન કરે તો સમજાતું નથી. જે પાકો વૈદ્ય હોય છે તે રોગને જોઈને ઔષધ આપે છે. પહેલાં તો રોગનું પરફેક્ટ નિદાન કરે ને પછી દવા શરૂ કરે. કાચો વૈદ્ય તો દેવા જ માંડે પડી કાન ટીકડા મુઠ્ઠીઓ ભરીને ખાવ. પણ હોશિયાર ડોક્ટર ડાયો માણસ પહેલાં પાકું તપાસે ને પછી દવા આપે. બધા રોગીને માટે એક જ ઔષધ ન હોય, સમજ્યા? જુદા જુદા રોગના જુદા જુદા ઔષધ હોય તેમ સમજણમાં પણ છે. માટે તમને મેં જે દવા આપી એ બીજાની ન હોય, માટે તમારે પૂરતી એ પડીક્યું તમારે ખાવી. જોજો કે બધાને પડીક્યું વેંસવા માંડતા નહીં એવી સરસ વાત કરે. બ્રહ્મ વિદ્યા અનેક પ્રકારની છે ભાઈ, એટલા માટે જેને જ્ઞાન હોય છે તેને નેત્રવાળો કયો છે. જ્ઞાન વિનાના જ બધા આંધળા છે. આટલી સરસ વાતો જગન્નાથપુરીના રાજાને મહારાજે કરી. મુક્તાનંદ સ્વામી કહે છે કે હે દાદા ખાચર, રાજાએ જ્યારે સત્સંગ કર્યો ત્યારે તેમાં શુદ્ધ વિવેક આવ્યો, એકદમ સરસ વિવેક આવ્યો. સત્સંગનું ફળ જ એ છે કે વિવેક આવે. બિનુ સત્સંગ ન હોત વિવેકા. જેટલા પાખંડીઓ ગુરુ હતા તે બધા દેખાવમાં તો એ ખરખા લાગતા હતા, છતાં રાજાને ઓળખાઈ ગયા કે આ પાખંડી છે. વિવેક આવ્યો ને, વિવેકની દ્રષ્ટિ થઈ એટલે હાસુ ખોટું બધું નોખું પડી ગયું. પાખંડીઓ બધા ઓળખાઈ ગયા ને સાચાએ ઓળખાઈ ગયા. આ જગતમાં મોટા ભાગના માણસો સાધુઓને તો ખૂબ સેવે છે, પણ વિવેકવાળા ઓછા. સમજાણું? હા, વિવેકી માણસો ખાટી જાય. મોળું હારું માનીને સેવતા હોય ને, ઘરે હારું મોળું હરખું માનીને સેવતા હોય, એટલે એમાં બધું મજા નહીં. પણ રાજાને હવે વિવેક આવ્યો. આ હારું કહેવાય, હાસું કહેવાય, ન્યાય કહેવાય, આ ખોટું કહેવાય, ખરાબ કહેવાય, અન્યાય કહેવાય, આને સાધુ કહેવાય, આને અસાધુ કહેવાય, એમ બધી ખબર પડી ગઈ. પછી સત્સંગથી તે પાખંડી ગુરુઓનો અભાવ આવ્યો. લ્યો, સાચો સત્સંગ થયો એટલે ખોટાનો અભાવ આવે જ. ભાવ ન હોય તો ખાવા કેમ દે? પહેલાં તો એને ભાવ હતો, સાચી ખબર નહોતી કે આ બધા નકામા છે, એટલે રસોઈ પાણી સેવા ને બધું દોડીને કરતા. હવે ખબર પડી કે આમાં કાં કાંઈ લેવાનું છે, આને જમાડીએ તે પણ જાય, ખાધું જે હરામી એવું છે, પણ શું કામ રસોઈ દે, શું કામ સેવા કરે, બધું બેન કર્યું. એક વાર ભોજન થાય એટલું સદાવત દઈને બધા પાખંડીઓને વળાવી દીધા, રજા જ આપી દીધી, આ નહીં જ કોઈ તમારી સેવાથી હું પૂર્ણ થાય. પછી તે હજારો હજારો વૈરાગ્યો હતા તે બધા ભૂખે મરવા લાગ્યા. પછી તે બધા મળીને ઇન્દ્રદ્યુમ્ન સરોવરે આવ્યા અને ત્યાં જ સવે પડાવ નાખ્યો. લ્યો, બીજે દિવસ રથયાત્રાનો ઉત્સવ આવ્યો અને આ બધા ઇન્દ્રદ્યુમ્ન સરોવરે ભેગા થયેલા. ત્રણ રથ હતા. કેટલા રથ હતા? ત્રણ. તેમાં એકમાં જગન્નાથજી એટલે ભગવાન શ્રી કૃષ્ણ, પછી બીજામાં બળદેવજી અને ત્રીજામાં બેન સુભદ્રાજી, ત્રણેય પધરાવ્યા. રાજાએ વર્ણીની પૂજા કરી અને તેમને આગળના રથ ઉપર બેહાડ્યા. જગન્નાથજી વેળા જગન્નાથજીને ગોઠવી દીધા અને રથને રાજા સ્વયં ખેંચતા હતા. બોલો, બને આ? રાજા પોતે રથ ખેંચ, ભગવાનને એમાં બેહાડ્યા. કેટલો મહિમા, કેટલો ભાવ! આપણને તેમ જ હતું કે રાજા મહારાજાઓને મહિમા ન હોય, બુદ્ધિ ન હોય, સત્સંગ ન હોય, ગમે નહીં, પણ જો કેટલો ભાવ, એ મોટા હોય એનાથી આવી સેવા ન થાય એવું આપણે માનતા, પણ જો થાય છે કે નહીં, રથ ક્યાં રાજા, તો પછી મહિમા હોય ને આવું બધું દેખવામાં આવે, ગમે એવો મોટો હોય ને તોય મહિમા જો હોય ને તો એ આવી રીતે રથ હોય ખેવા માંડે. ગજબની આ તો કથા છે.
બંગાલી અનંત જોઈ રથ કો ખીંચા નહી લગે,
બંગાલી અનંત જોઈ રથ કો,
બધા બંગાલી આવ્યા ભગતો,
રથ કો ખીંચા નહી લગે,
રથ કો ખીંચા નહી લગે,
અરે મહામગન મન હો બાજા અનંત તિહા બજ રહે,
મહામગન મન હો બાજા અનંત તિહા બજ રહે,
અરે લશ્કર નૃપ કો જેહા આયે સબ હે સચ કર કે,
લશ્કર નૃપ કો જેહા આયે સબ હે સચ કર,
અરે શાસ્ત્ર અનંત હી તેહા રથ કે ગય જગના કપૂર,
શસ્ત્ર અનંત હી તેહા ગય જના કપૂર,
ગય જના કપૂર,
ગય જના કપૂર.
જનકપુર એટલે મિથિલા નગરી. બંગાળી બધા ભક્તો આવ્યા ઉત્સાહ થયો, બધા રથને વળી ગયા, માંડ્યા રથને ખેંચવા, આનંદ નો કોઈ પાર નતો. કેટલી બધી મંડળીઓ આવી ગઈ કાશી જોડા, ઢોલકા લઈને નાચતા જાય, કૂદતા જાય, રથ ખેંચતા જાય, જય જય કાર કરતા જાય, તો રથયાત્રામાં સબિલ ગુલાલ ઉડતા જાય, ઢોલકા વાગતા જાય, વિવિધ પ્રકારની બધી શોભા થયેલી જગન્નાથજીની આ રથયાત્રામાં. અપાર તો વાજિંદ્ર વાગતા અને રાજાએ પોતાની સેનાને બરાબર સજ્જ કરીને ત્યાં રાખેલી, નહીં કંઈક થાય તો, એટલું બધું માણા હોય ને આ પોલીસ તો જોઈ કે નહીં, સેના તૈયાર રાખેલી બરાબર સજ્જ કરીને, સજ્જ કરીને એટલે તરવારી ઉભા રહ્યો, ગહીને ધાર કાઢીને, અને આવી રીતે રાજા પોતે રથ ખેંચે છે અને બધા નિયમ પ્રમાણે રથને ખેંચીને જનકપુર લઈ આવ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિત્રામૃત સાગરના દ્વિતીય પુરમાં પુરીના રાજા અને વર્ણીનો વાર્તાલાપ, રથયાત્રામાં જોડાવા રાજાની વિનંતી, એ નામે 40મો તરંગ સમાપ્ત થયો. તરંગ 41મો, અસુરોનો વિનાશ અને ઇન્દ્રદ્યુમ્ન સરોવર પર શ્રીહરિનું તપ કરવું. જગન્નાથ તિન દિન હિ રહે જનકપુર જાય, અપને રાજદ્વાર તિહા બની રહે અચ્છે તાય. ભગવાન જગન્નાથજી જનકપુરમાં 3 દિવસ રહ્યા. પોતે પોતાનો રાજદ્વારી ભવકો સારી રીતે સજેલો હતો એવા ભગવાન જગન્નાથજી જનકપુરમાં એટલે મિથિલા નગરીમાં જનકની રાજધાનીમાં 3 દિવસ રોકાણા. શ્રીહરી રોજ ઇન્દ્રદ્યુમ્ન સરોવરે નાહવા જતા, તે સરોવર આસપાસ વૈરાગી બેઠા જોયા આમ, પણ ભાઈ હાઈમાં હમાઈની એટલા ભેગા થઈ ગયેલા ઝુંડના ઝુંડ, બહુ વૈરાગીઓ જોયા, એટલા ભેળા મળ્યા હતા કે ન પૂછો વાત. બધા જ વૈરાગીઓ શસ્ત્રોથી સજ્જ હતા, જાણે કોઈ રાજાની સેના હોય, કહેવાય વૈરાગી લાગે સૈનિકો. એક પણ વૈરાગી નિર્વેશની દેખાતો નહીં, બોલો, સૌ કેફમાં અંધાધૂંધ હતા, મોઢામાંથી ગાળ સિવાયનું તો એકેય વચન બોલતા નહીં, સમજાણું, બધું ગાય સહિત જ બોલો. આવા તે સમયે ત્યાં કોઈ વૈરાગ વાળા કે ધર્મનિષ્ઠ સાધુ અભ્યાગત તીર્થયાત્રા કરવા આવે તો તેને બીજા વૈરાગીઓ ખૂબ જ હેરાન કરતા. આ બધા માથું કાઢી ગયેલા, કોઈ યાત્રાળુ હારા આવે, કોઈ ધર્મનિષ્ઠ સાધુ સંતો અભ્યાગતો ત્યાં રહેવા આવે થોડા દી તીર્થ જાણીને, તો આવડા બહુ કંદડતા. આવું છે, સમજાણું, અમુક હોસ્ટેલોમાં, અમુક ટ્રેનોમાં, કાયમના ન્યા બસોમાં જતા આવતા ને રહેતા માણસો એ છે ને યુનિયન કર્યા હોય ને ગેંગ જેવા હોય, એ નવા કોઈ આવે બાવે એને તો બધાને કંદડતા જોયા, બધા નબળા, એવું આ બધું. અરે હેરાન કરતા એટલું નહીં તો મારીને કામ કરાવતા, પોતાના લુગડા ધોડા, પોતાનું કામ કરે, પગ દબાવડે મારે. ત્યાં આવેલા આવા અભ્યાગ સાધુએ શ્રીહરિને રાજાના ગુરુ જાણીને તેમની પાસે ફરિયાદ કરી. આ બધા એ ભેગા થઈને રાજાના ગુરુ જાણી, આ બધા શસ્ત્રધારી વૈરાગીઓ અમને કાયમ હેરાન કરે છે. હે વર્ણિરાજ, અમે તો અભ્યાગ જ છીએ, તીર્થયાત્રાળુ છીએ, ગરીબ છીએ, કોઈ પણ જાતનું અમારે વ્યસન નથી. આ લોકો અમને હેરાન કરે છે. અમે ફેલ ફિતુર કરતા નથી, એ અમને ગમતું નથી. પ્રભુ સિવાય અમને ક્યાંય આસક્તિ નથી. અને આ તો બધા એવા છે કે નહીં વાત જવા દો, આપમાં ભગવાન રહ્યા છે એટલે જ તો મોટા રાજા પણ આપને નમેશ. હે હરિ, હે વર્ણી, જો આપ અમને સહાય કરો તો તે બધા એક જ પલમાં ઉડી જાય એમ છે. તમારી સહાય થાય તો આ એકે ટકે નહીં. આ બધા સાધુનો વેશ ધારે છે પણ બધા જ અધર્મમાં વર્તે છે. આ વૈરાગી બાવા હોવા છતાં પરસ્ત્રી સંગ કરે છે, એમાં કોઈ કોઈની લાજ મર્યાદા રાખતા નથી. તેમને રાજા પણ કાંઈ કહેતા નથી. બધા સુરવીર થઈને મદ્ય, માંસ અને વ્યભિચાર કરવામાં પૂરા વેગથી આગળ વધી રહ્યા છે. સ્વયં કળિયુગે એમાં પ્રવેશ કર્યો છે. તેથી કોઈને કોઈ તે પાપ અંગે કાંઈ કહી શકતું નથી. લ્યો, આ કોઈને કોઈ કાંઈ કહી શકતું જ નથી. બધા મંત્ર તંત્ર શીખ્યા છે તેથી કોઈ શ્રીકૃષ્ણનો જપ ક્યારેય પણ કરતા નથી. તાંત્રિક માંત્રિક એવા જ બધા મેલા મંત્રો શીપ્યા કરે. તામસી, ભગવાન શ્રીકૃષ્ણનો જપ તો કોઈ કરતું નથી. અહીં કહે છે જગન્નાથજીનું મંદિર છે, ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર, છતાં અહીંયા એનું તો કોઈ નામ જ લેતું નથી. કે બીજે રવાડે ને બીજી ઉપાસના એ તંત્ર જંત્ર મંત્રમાં ચડી ગયા છે. આવી બધી વાતો પેલા અભ્યાગતો નીલકંઠ વર્ણીને કહેવા લાગ્યા. અને વળી એમ કીધું કે જેટલા પાપ કહેવાય છે તે બધા આ વૈરાગીઓમાં ભેળા થયા છે. એ ભૂતોની અને ભૈરવની ઉપાસના મુવા કરેશ તે પણ બધા અહીંયા જ ભેળા થયા છે એવા ભૂત ઉપાસક. જો આપ કંઈક ઉપાય કરો તો અમારી મદદ કરી કહેવાય છે. આમ વાત કરી. અભ્યાગત ધર્મ નિષ્ઠ કો વચન ધર્મ હી રૂપ શ્રી હરિ ધારે અંતરે મહાપરમ અનો. અભ્યાગત તીર્થવાસી ધર્મનિષ્ઠ હતા અને એની વાત પણ ધર્મરૂપ હતી. તે વાતને શ્રીહરિએ મનમાં ધારી લીધી. વાંસનું મોટું ઘાટું વન હોય એમાં કેટલાક વાંસ હુકાઈ જાય, પછી તે હુકા વાંસ પવનના વેગથી ગહાય ત્યારે તેમાં ગહારાથી આગ પેદા થાય અને તે આગથી આખું વન ભસ્મ થઈ જાય. યામે નહીં કહું દોષ. પાપ પાપ નાશહી તેહી, હે કે એના પાપે એના એનો નાશ કર્યો, એમાં કોઈનો દોષ નહીં. કે આમાં કોનો દોષ? જેમ યુથમાં પરસ્પર રોષ ઉપજે તો પાપીઓને હાથે જ પાપીઓ મરે, એમાં વળી પાપ કોઈ ઉપર જાય ન જાય. જે મનુષ્ય ધર્મનિષ્ઠ હોય તે ક્યારેય કોઈનું બુરું કરે નહીં. ભગવાન બધું જાણે છે છતાં તેઓ વિચાર તો કરે જ છે. જો મારા તો બધું જાણે જ છે તોય આવો વિચાર કર્યો મહારાજે. હવે આ બધાનો ભૂંડીઓ વાળવાનો છે. પાપી માણસને ઘણો જ માર ખાવો પડતો હોય છતાં તે પાપ કર્મને ક્યારેય છોડતો નથી. કદાચ રાજા હાલમાં જ તોપ મૂકીને તેને ઉડાવી દે ને તો પણ પાપી માણસ પાપને છોડે નહીં. તે રીતે ધર્મનિષ્ઠ માણસ ગમે તેટલું દુઃખ આવે છતાં તે ધર્મને છોડે નહીં અને જીવનમાં અધર્મનો ડાગ લાગવા દે નહીં. અત્યારે ચારે ધામમાં જ્યાં જુઓ ત્યાં અધર્મ વ્યાપી ગયો છે. મહારાજ કે અમારો એવો સિદ્ધાંત છે કે જ્યાં ધર્મ હોય ત્યાં જઈને રહેવું. અધર્મનું ફળ પાપરૂપ છે અને ધર્મનું ફળ પુણ્યરૂપ છે, સુખરૂપ છે, તે લેવું. જેમ ખેતરમાં જેવું અન્ન બી વાવવામાં આવે તેવું તેમાંથી અન્ન ઉત્પન્ન થાય છે, તેમ પરમેશ્વરનું જે કાળચક્ર છે તે બધા નજરમાં રાખે છે. જેને પૂર્વનું કર્મ જેટલું હોય પરમેશ્વર તે પુણ્યનો વિનાશ કરતા નથી, તેને તોડતા નથી. જે મનુષ્ય પુણ્ય કરતા પાપ વધારે કરે છે ત્યારે તેને પાપનું ફળ આ લોકોમાં તરત મળે છે. ઘણા માણસો પાપ કરતા હોય તોય પણ દુઃખી થતા હોતા નથી. એનું કારણ શું? કે પરમેશ્વરનું જે કાળચક્ર છે ને એ જ્યાં સુધી એના પુણ્યનું પળ મોટું હોય ત્યાં સુધી એને તોડતું નથી. પણ જ્યારે પુણ્ય કરતા એના પાપ વધી જાય છે ત્યારે પરમેશ્વરનું કાળચક્ર એને છોડતું નથી. એને બધા જ પાપ પછી આના લોકમાં હવ ભાળે એમ રાયડું નાખીને ભોગવવા પડે છે. પણ કદાચ કોઈ માણા બહુ પાપને હેરાનગતિ કોકને કરતો હોય તોય પણ આપણને એમ થાય કે આને કેમ ભગવાન કાંઈ દંડ દેતા નથી, હેરાન કરતા નથી, આ તો વધારે વધારે પાપ કરે એમ વધારે વધારે સફળ થતો જાય છે. પણ બાપા એના ગમે તે જન્મના ગમે તે કોઈ પુણ્ય ઝાઝા છે એટલે અત્યારે કાળચક્ર એને અડતું નથી. પણ એના પુણ્ય થોડાક આ રીતે વપરાઈ જવા દો ને પાપ ઉભરાઈ જવા દો પછી ભગવાનનું કાળચક્ર એના ઉપર તાટકશે અને કદાચ પુણ્ય એના હશે ને એ મરી જશે તો આ લોકમાં તો કોઈ ભાળે એમ દુઃખી નહીં થાય પણ એના પાપ ભોગવવા જંપુરીમાં તો એને ધરાય ધરાઈને માર ખાવો જ પડે. કોઈનું કર્મ કોઈને છોડતું નથી એવી અદ્ભુત શ્રી હરિએ વાત કરી. હજી મહારાજની વાત આગળ છે અને પછી છે ને આ બધા મરવાના છે માટે અહીંયા હું કથાને રોકાવી દઉં છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.